એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ કૃતિની ગહન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે સાહિત્ય જગતમાં અને વાચકોના મનમાં ખળભળાટ મચાવી દીધો હતો. રોબર્ટ એ હાઇનલાઇનની ક્લાસિક સ્ટ્રેન્જર ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ.
હા, બિલકુલ. અને ક્લાસિક શબ્દ અહીં ખરેખર બંધબેસતો છે. 1961માં જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે અમેરિકા અને કહી શકાય કે પશ્ચિમી દુનિયા એક મોટા સામાજિક મંથનમાંથી પસાર થઈ રહી હતી.
બરાબર. પેલી કાઉન્ટર કલ્ચર ચળવળ, યુવાનોમાં સ્થાપિત મૂલ્યો સામે પ્રશ્નો, એ બધો માહોલ હતો.
અને એવા સમયે હાઇનલાઇન આ વાર્તા લઈને આવે છે જે માત્ર તમે કહ્યું એમ વિજ્ઞાન કથા નથી, એનાથી ઘણું વધારે છે.
હાઇનલાઇન પોતે પણ એમની ગણના સાયન્સ ફિક્શનના બિગ થ્રીમાં થાય છે, આર્થર સી ક્લાર્ક અને આઇઝેક એસિમોવની સાથે. નૌકા અધિકારી હતા, એન્જિનિયર હતા.
હા, એટલે એમની વાર્તાઓમાં ટેકનોલોજીની વાત તો હોય, પણ એમનો મુખ્ય રસ્તો સમાજ, વ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારી અને ખાસ તો આપણા સામાજિક ધોરણો પર સવાલ ઉઠાવવામાં રહેલો છે.
અને આ પુસ્તક એનું ઉત્તમ ઉદાહરણ છે. એની શરૂઆત જ કેવી અનોખી છે.
ખૂબ જ. વેલેન્ટાઇન માઇકલ સ્મિથ, માઇક, જન્મ પૃથ્વી પર થયો પણ ઉછેર થયો મંગળ ગ્રહ પર,
અને એ પણ મંગળવાસીઓ દ્વારા, જેમના વિચારો, જેમની સંસ્કૃતિ, જેમનું અસ્તિત્વ જ માનવજાતિથી સાવ જુદું છે.
હા, એ મંગળ પર ગયેલા પહેલા માનવ અભિયાનનો એકમાત્ર જીવિત સભ્ય. એટલે જ્યારે લગભગ 25 વર્ષ પછી એને પૃથ્વી પર પાછો લાવવામાં આવે છે
ત્યારે એ ખરા અર્થમાં સ્ટ્રેન્જર છે, અજાણી ભૂમિમાં એક અજાણ્યો માણસ. શરીરે ભલે માનવ હોય પણ એનું મન, એની સંવેદનાઓ બધું જ મંગળનું છે.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને કચરી નાખે છે. અવાજો, ગંધ, જીવાણુઓ, આ બધું એના માટે અસહ્ય છે.
અને વાત ખાલી શારીરિક નથી, કાયદાકીય રીતે અબજોપતિ છે. અને વિચિત્ર લાગે પણ મંગળ ગ્રહનો માલિક પણ.
બરાબર. આનાથી એ દુનિયાનો સૌથી શક્તિશાલી માણસ બની જાય છે, પણ સાથે સાથે એટલો જ વલ્નરેબલ, નિશાન પર, કારણ કે દરેક જણાનો ઉપયોગ કરવા માંગે છે.
અને અહીંથી જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે, જે સારા ખરાબનો નથી પણ એમ કહી શકાય કે બે વિશ્વદૃષ્ટિનો ટકરાવ છે.
હા, માઇક દ્વારા હાઇનલાઇન પૂછે છે, માનવ હોવું એટલે શું? આપણી આદતો, આપણા રિવાજો, આપણી માન્યતાઓ, એ ખરેખર શું છે? શું એ સાચા છે કે આપણે બસ એનાથી ટેવાઈ ગયા છીએ?
માઇકની દૃષ્ટિ કેવી છે? એકદમ નિર્દોષ, બાળક જેવી. પણ એમાં મંગળની પેલી ઊંડી સમજ, પેલી તીક્ષ્ણતા છે.
એટલે એ જ્યારે માનવ વ્યવહાર જુએ છે, મિલકત માટેની પળોજણ, ઈર્ષ્યા, હાસ્ય, ધર્મ, મૃત્યુનો ડર, એને કશું સમજાતું નથી.
એને બધું ખોટું લાગે છે, અતાર્કિક. જેમ કે કોઈ પીડામાં હોય ત્યારે બીજા હસે કેમ, પ્રેમ અને માલિકીનો સંબંધ કેમ,
અને દુનિયા એના પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે. કેટલાક એને બચાવવા માંગે છે, કેટલાક એનું શોષણ કરવા, કેટલાક એની પૂજા કરવા લાગે છે, તો કેટલાક એના વિચારોથી ડરીને એનો નાશ કરવા માંગે છે.
વાર્તા શરૂ થાય છે બેથેસ્ટા મેડિકલ સેન્ટરથી, જ્યાં માઇકને લગભગ કેદ જેવી હાલતમાં રાખવામાં આવ્યો છે. અને ત્યાં એ મળે છે જીલ, જીલ બોર્ડમેનને.
જીલ એક નર્સ અને કદાચ પહેલી એવી વ્યક્તિ જે માઇકને ખરેખર એક વ્યક્તિ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે, કરુણાથી પ્રેરાઈને.
એની સાથે મંગળ ભાષામાં વાત કરવાનો પ્રયાસ કરે છે અને એની પ્રથમ વોટર બ્રધર બને છે.
હા, આ વોટર બ્રધરનો કોન્સેપ્ટ બહુ મહત્વનો છે. પાણી વેચીને સ્થપાતો અતૂટ સંબંધ, વિશ્વાસનો, મંગળ સંસ્કૃતિનો ભાગ.
અને જીલની મદદથી જ માઇક ત્યાંથી ભાગી છૂટે છે, કારણ કે બીજી બાજુ પેલા પત્રકાર બેન કેક્સ્ટન જેવા લોકો છે જે આ માર્સ મેન પાછળના રહસ્ય અને કદાચ કોઈ ષડયંત્રને ઉઘાડું પાડવા માંગે છે.
બેન શરૂઆતમાં તો બસ એક સ્ટોરીની પાછળ છે, વ્યવહારુ માણસ, થોડો શંકાશીલ.
ભાગીને માઇક અને જીલ પહોંચે છે જુબલ હાર્શોના આશ્રયમાં. અને જુબલ એ પોતે જ એક આખી નવલકથા જેવું પાત્ર છે.
ખરેખર લેખક, ડોક્ટર, વકીલ, બધું જ. અને અતિ ધનિક, તરંગી, સમાજથી દૂર પોતાના જ બનાવેલા વિશ્વમાં રહેતો માણસ, 3 સ્ત્રી સેક્રેટરીઓ સાથે.
પ્રખર વ્યક્તિવાગી, સરકાર, ધર્મ, કોઈ પણ પ્રકારની સામૂહિકતાનો વિરોધી. એ નવલકથાનો જાણે બૌદ્ધિક અવાજ છે.
શરૂઆતમાં તો એ થોડો ખચકાય છે આ બંનેને રાખતા, પણ ધીમે ધીમે એ માઇકનો મિત્ર, ફિલોસોફર અને ગાઈડ બની જાય છે.
એ માઇકને પૃથ્વીની સંસ્કૃતિ શીખવે છે, શેક્સપિયરથી લઈને રાજકારણ સુધી. માનવ સ્વભાવની ગૂંચો સમજાવે છે.
પણ આ શિક્ષણ એક માર્ગી નથી. માઇકની પેલી મંગળની નિર્દોષતા અને ઊંડી સમજ જુબલના સૈનિક નિરાશાવાદી વલણને પણ પડકારે છે.
હા, એમનો સંબંધ એ ખરેખર વિકસે છે, પિતા પુત્ર જેવો ગાઢ બને છે. જુબલ જે શરૂઆતમાં શંકાશીર હતો તે માઇકને ચાહવા લાગે છે અને એના વિચારોમાં સત્ય જોવા માંડે છે. આ આખી નવલકથાનું હૃદય છે કહી શકાય.
તો જુબલના ઘરમાં રહીને માઇક ઘણું શીખે છે, પણ એને સમજાય છે કે માનવતાને ખરેખર સમજવી હોય તો પુસ્તકો પૂરતા નથી,
એને દુનિયામાં ભળવું પડશે, અનુભવ લેવો પડશે.
અને એના માટે એ જે રસ્તો અપનાવે છે ને થોડો વિચિત્ર છે. એક ફરતા સર્કસમાં જોડાઈ જાય છે. એને માનવતાની વધુ નજીક નથી લાવતો, ઉલટાનું એ વધારે મૂંઝાય છે, ખાસ કરીને જ્યારે એ પ્રાણી સંગ્રહાલય જુએ છે.
હા, જીવોને પાંજરામાં બંધ કરવાનો વિચાર જ એને અસહ્ય લાગે છે. મંગળ પર આવું કંઈ નથી.
પછી એ ફોસ્ટર રાઇટ્સ નામના એક ધર્મના સંપર્કમાં આવે છે જે ખૂબ લોકપ્રિય છે, પણ દેખાડો, પૈસો અને લોકોની ભાવનાઓનું શોષણ એના પર જ ચાલે છે. માઇકને આ બધું જ ખોટું લાગે છે.
આ બધા અનુભવોમાંથી પસાર થઈને માઇક એક તારણ પર પહોંચે છે. માનવ જાતિની મુખ્ય સમસ્યાઓ શું છે? એકલતા, ડર અને સાચા અર્થમાં એકબીજા સાથે જોડાવાનો અભાવ.
અને ત્યારે એને પોતાનો હેતુ મળે છે, પોતાનું મિશન.
શું?
માનવતાને આ ખોટી બાબતોમાંથી મુક્ત કરવાનો. અને એ માટે એ મંગળનું જ્ઞાન વહેંચવાનું નક્કી કરે છે.
અને એ સ્થાપે છે ચર્ચ ઓફ ઓલ વર્લ્ડ્સ.
હા, પણ આ કોઈ પરંપરાગત ચર્ચ જેવું નથી. એનો મૂળભૂત સિદ્ધાંત જ ક્રાંતિકારી છે. થાઉ ઓટ ગોડ, તું જ ઈશ્વર છે.
મતલબ કે ઈશ્વર ક્યાંક બહાર નથી, એ આપણા દરેકમાં છે. આપણે પોતે જ દૈવી છીએ. આ તો
અંતિમ વ્યક્તિગત જવાબદારી અને શક્તિની વાત થઈ.
બરાબર.
આ ચર્ચમાં લોકો માળામાં સાથે રહે છે, વોટર બ્રધરહુડથી જોડાય છે અને સૌથી અગત્યનું મંગળ ભાષા શીખે છે.
કારણ કે મંગળ ભાષા શીખવાથી જ ગ્રોક કરી શકાય છે.
હા, ગ્રોક આ શબ્દ તો પુસ્તકની સૌથી મોટી દેન ગણાય. એનો અર્થ ખાલી સમજવું નથી થતો.
ના, એનાથી ઘણું ઊંડું છે. એવી રીતે સમજવું કે તમે જે સમજી રહ્યા છો તેની સાથે એકાકાર થઈ જાઓ. સંપૂર્ણ સહાનુભૂતિ, તાદાત્મ્ય.
માઇકનું મિશન જ એ છે કે માનવો એકબીજાને અને આ બ્રહ્માંડને ગ્રોક કરવાનું શીખે.
અને આ ચર્ચ એવા લોકોમાં બહુ જ જલ્દી લોકપ્રિય થઈ જાય છે જેઓ પેલી સ્થાપિત વ્યવસ્થાથી કંટાળી ગયા છે, ભ્રમિત છે.
તેઓ મુક્ત પ્રેમના સિદ્ધાંતને અપનાવે છે, કારણ કે મંગળ પર પ્રેમ એ કોઈ માલિકીની વસ્તુ નથી, ઈર્ષા જેવી ભાવના નથી.
જુબલી પ્રેમની વ્યાખ્યા આપી છે ને, પ્રેમ એ સ્થિતિ છે જેમાં અન્ય વ્યક્તિની ખુશી તમારી પોતાની ખુશી માટે અનિવાર્ય હોય. કેટલું નિઃસ્વાર્થ.
પણ સ્વાભાવિક છે કે આ બધું સમાજના ઠેકેદારોને પસંદ ન આવે. મુક્ત પ્રેમ, પરંપરાગત નૈતિકતાનો અસ્વીકાર, ચર્ચની વધતી તાકાત,
એટલે વિરોધ શરૂ થાય છે સરકાર તરફથી અને ખાસ કરીને પેલા ફોસ્ટ્રાઇડ્સ જેવા સંગઠિત ધર્મો તરફથી.
માઇક પર ધર્મભ્રષ્ટતા, અશ્લીલતા ફેલાવાના આરોપ લાગે છે. એના ચર્ચ હેડક્વાર્ટર જે એક હોટેલ છે એને ટોળું ઘેરી વળે છે.
અને અહીં માઇક એક મોટો નિર્ણય લે છે. એ સમજે છે કે કદાચ એના બલિદાનથી જ એનો સંદેશ લોકો સુધી પહોંચશે.
હા, એ જાણે છે કે માનવજાતિ શહીદોની વાતો જલ્દી સાંભળે છે. એ નિર્ભયતાથી ટોળા સામે જાય છે.
એના છેલ્લા શબ્દો, હું તમને પ્રેમ કરું છું.
અને પછી ટોળું એને પથ્થર મારી મારીને મારી નાખે છે. એનું મૃત્યુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે.
પણ અહીં અંત નથી. એના અનુયાયીઓ, એ લોકો શું કરે છે?
એ લોકો શોકમાં ડૂબી જવાને બદલે માઇકના ઉપદેશનો સાચો અર્થ ગ્રોક કરે છે અને પોતાની ભેગી થયેલી માનસિક શક્તિથી,
પેલી ડિસ્કોર્પોરેટ કરવાની શક્તિથી,
હા, એનાથી હુમલો કરનાર ટોળાને અસ્તિત્વમાંથી જ ભૂસી નાખે છે.
અને ઉપસંહારમાં,
જુબલ હારશો માઇકની આત્મા સાથે, જે હવે મંગળના ઓલ્ડ વંશ સાથે ભળી ગઈ છે, તેની સાથે વાત કરે છે. માઇક પિલેપારથી પણ માનવતાને મદદ કરવાનું વચન આપે છે. એની શહીદી એના સંદેશને અમર બનાવી દે છે.
આખી વાર્તામાં પ્રતીકો અને વ્યંગનો અદ્ભુત ઉપયોગ છે. માઇકનું પાત્ર મસીહા જેવું. ફોસ્ટરાઇડ્સ એટલે ધર્મના નામે ચાલતા વ્યાપાર પર કટાક્ષ,
અને પેલી સરકારની અમલદારશાહી પર પણ. હાઇન્ડલાઇનની લખવાની શૈલી સીધી છે, રમૂજી છે, પણ સાથે સાથે ઊંડા દાર્શનિક સવાલો ઊભા કરે છે.
ગ્રોક, વોટર બ્રાધર, ડિસ્કોપરેટ, આ શબ્દો જ આખી ફિલોસોફી સમજાવી દે છે. અને પાણીનો પ્રતીક કેટલું સુંદર, જીવન, જોડાણ, વિશ્વાસ.
મને હજુ પણ પેલો વિચાર સૌથી વધુ સ્પર્શે છે, થાઉ આર્ટ ગોડ, તું જ ઈશ્વર છે. કેટલી મોટી વાત! બધી જવાબદારી અને શક્તિ આપણી અંદર જ છે.
અને ગ્રોકિંગ, જો આપણે સાચે જ એકબીજાને ગ્રોક કરી શકીએ, બીજાના સુખ દુઃખને ખરેખર અનુભવી શકીએ, તો કદાચ ઘણા ઝઘડા જ ન થાય.
હા, જો કે એ પણ કહેવું પડે કે પુસ્તક 1961નું છે, એટલે અમુક બાબતો જેમ કે સ્ત્રી પુરુષ સંબંધોનું ચિત્રણ કદાચ આજના સમયમાં થોડું અલગ લાગે.
એ શક્ય છે, પણ જે મૂળભૂત પ્રશ્નો એ ઉઠાવે છે, પ્રેમ, સમાજ, ધર્મ, અસ્તિત્વનો અર્થ, એ તો આજે પણ એટલા જ સુસંગત છે, નહીં?
બિલકુલ. આ પુસ્તક વાંચ્યા પછી તમે કદાચ પાણીના ગ્લાસને પણ અલગ રીતે જોશો. એ તમને તમારી જ દુનિયા પર, તમારી જ માન્યતાઓ પર સવાલ પૂછવા મજબૂર કરે છે. થોડું અસ્વસ્થ કરે, પણ વિચારતા કરી મૂકે.
ખરેખર એ આપણને પૂછે છે કે આપણે પોતે આપણી આ સ્ટ્રેન્જ લેન્ડમાં કેટલા સ્ટ્રેન્જર છીએ. શું આપણે ખરેખર આપણી જાતને અને આસપાસની દુનિયાને ગ્રોક કરીએ છીએ?
અને કદાચ એની સૌથી મોટી શીખે છે કે જીવન જીવવાની, પ્રેમ કરવાની, સમાજ રચવાની બીજી ઘણી રીતો શક્ય છે, જો આપણે થોડી હિંમત બતાવીએ અને સ્વીકૃત વિચારોથી આગળ જઈએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.